એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી સાહિત્ય અને વિદ્યા જગતના એક એવા મોટા ગજાના વ્યક્તિત્વની વાત કરવાના છીએ, જેમનું નામ પડે ને એટલે સંશોધન, ઇતિહાસ અને વિવેચના આ ત્રણેય જાણે એક સાથે યાદ આવી જાય. વાત છે ભોગીલાલ સાંડેસરાની, અને આપણી આખી ચર્ચાનો આધાર રહેશે કીર્તિદા શાહનો એક ખૂબ અભ્યાસપૂર્ણ લેખ ભોગીલાલ સાંડેસરા, ગુજરાતીના ગણનાપાત્ર સંશોધક, ઇતિહાસજ્ઞ અને વિવેચક.
બરાબર.
તો આપણો પ્રયાસ એ સમજવાનો છે કે ભાઈ શા માટે સાંડેસરા સાહેબનું નામ આટલા આદરથી લેવાય છે, એમના કામનું ખરું મહત્વ શું છે. આ લેખના આધારે જરા ઊંડા ઉતરીએ.
ખરેખર તમે સાચું કહ્યું. ભોગીલાલ સાંડેસરા 20મી સદીના ગુજરાતી વિદ્યા જગતમાં એમનું નામ ખૂબ જ આદરપૂર્વક લેવાય છે. એમના વગર તો જાણે એ સમયની વાત જ અધૂરી લાગે. અને એમનું કાર્યક્ષેત્ર, અરે બાપરે, કેટલું વિશાળ! સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષાઓ, પછી આપણી જૂની ગુજરાતી અને મધ્યકાલીન સાહિત્ય, ઇતિહાસ, ભાષાશાસ્ત્ર, આ બધામાં એમની પકડ, એમની ગતિ અસાધારણ હતી.
એટલે કે ખાલી માહિતી ભેગી કરવી એટલું જ નહીં?
ના ના, બિલકુલ નહીં. માહિતી ભેગી કરીને એનું વિશ્લેષણ કરવું, એમાંથી નવા તારણો કાઢવા, એ એમની ખાસિયત હતી. એમનું પાંડિત્ય બહુમુખી હતું, સાચા અર્થમાં.
તો ચાલો શરૂઆત કરીએ એમના એક બહુ જ મહત્વના પાસાથી, સંપાદન કાર્ય. લેખમાં શરૂઆતમાં જ કહ્યું છે કે સાંડેસરા મધ્યકાલીન કૃતિઓના આધારભૂત સંપાદનો માટે બહુ જાણીતા છે.
હા,
હવે આ કે નાની સુની વાત નથી. એ સમયની હસ્તપ્રતો સાથે કામ કરવું, પેલી લૈયાઓની ભૂલો, પાઠભેદો, એ બધું ઉકેલવું, તો બાપરે, બહુ અઘરું કામ કહેવાય.
બિલકુલ સાચી વાત. અતિશય જટિલ અને સમય માંગી લેવું એવું કામ. અને એમના સંપાદનોમાં પણ, ખબર છે, પંચતંત્રનું એમનું જે સંપાદન છે એને તો એક નમૂનારૂપ, એક માઇલસ્ટોન ગણવામાં આવે છે.
અચ્છા, પંચતંત્રનું સંપાદન?
હા, એ ખરેખર એની સંપાદન કળાનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. એ બતાવે છે કે એક સારા સંપાદકમાં કેવી સૂઝ હોવી જોઈએ, કેટલી ચોકસાઈ અને કેટલો પરિશ્રમ જોઈએ.
એમની પદ્ધતિ કેવી હતી? મતલબ કઈ રીતે કરતા હતા એ આ સંપાદન?
તો મળે, જેટલી અલગ અલગ પાઠ પરંપરાઓ ઉપલબ્ધ હોય એ બધીનો તુલનાત્મક અભ્યાસ કરતા, પછી એમાંથી કયો પાઠ મૂળની સૌથી નજીક હોઈ શકે એ નક્કી કરવાનો પ્રયત્ન કરતા. આ એકદમ વૈજ્ઞાનિક અભિગમ કહેવાય.
તુલનાત્મક અભ્યાસ એટલે બધી પ્રતોને બાજુબાજુમાં રાખીને સરખાવી, દરેક શબ્દ, દરેક પંક્તિ. આ તો કેટલો સમય જતો હશે?
ચોક્કસપણે, ખૂબ જ ધીરજ જોઈએ, ચીવટ જોઈએ. કારણ કે જુદી જુદી હસ્તપ્રતોમાં ક્યાંક લેખકે પોતે ફેરફાર કર્યો હોય, ક્યાંક લહિયાની ભૂલ રહી ગઈ હોય, ક્યાંક પાછળથી કોઈએ જાણી જોઈને કંઈક ઉમેર્યું હોય.
બરાબર.
આ બધાની વચ્ચેથી મૂળ શું હશે એ શોધવું એક જાતના ડિટેક્ટિવ વર્ક જેવું છે. અને સાંડેસરા સાહેબ આમાં માહેર હતા. એમના લગભગ 12 જેટલા સંપાદનો પ્રકાશિત થયા છે.
12 સંપાદનો?
હા. અને એ માત્ર શુદ્ધ પાઠ આપીને અટકી નથી જતા. એમના સંપાદનોની જે ખરી ખૂબી છે ને,
એ શું છે?
એ છે ને એની સાથે જોડાયેલી વધારાની સામગ્રી. એમાં એકદમ વિસ્તૃત ટિપ્પણીઓ હોય, જેમાં પાઠભેદોની ચર્ચા હોય, કોઈ અઘરો શબ્દ હોય તો એનો અર્થ સમજાવ્યો હોય, કોઈ ઐતિહાસિક કે સાંસ્કૃતિક સંદર્ભ આવતો હોય તો એ સ્પષ્ટ કર્યો હોય.
અચ્છા.
પછી કૃતિમાં આવતા મહત્વના શબ્દોનો એક શબ્દકોશ પણ આપેલો હોય. અને સૌથી મહત્વનું, કૃતિ અને એના કર્તાનો પરિચય, કૃતિનું સાહિત્યક દૃષ્ટિએ મૂલ્યાંકન, આ બધું કરતો એક ઊંડાણપૂર્વકનો અભ્યાસ લેખ પણ સાથે હોય.
વાહ.
એટલે આખું પેકેજ કહેવાય.
બરાબર.
આ બધું મળીને એ સંપાદનને ખાલી એક પુસ્તક નહીં પણ એક સંપૂર્ણ અભ્યાસ સામગ્રી બનાવી દે. આજના સંશોધકો માટે તો આ ખરેખર તૈયાર ભાણા જેવું છે, ખૂબ જ મૂલ્યવાન.
સાચી વાત. આ તો થઈ સંપાદન કાર્યની વાત, પણ લેખ પરથી લાગે છે કે સાંડેસરા માત્ર પાઠ શુદ્ધિ કરનારા સંપાદક જ નહોતા, એમણે સાહિત્યના સિદ્ધાંતો, પેલી વિભાવનાઓ, એના પર પણ મૌલિક ચિંતન કર્યું છે.
હા, બિલકુલ. આ એમની બીજી મોટી ક્ષમતા.
જેમ કે પેલો ઉર્મિજન્ય ભાવાભાસવાળો શબ્દ, એની વાત લેખમાં આવે છે.
હા, એ બહુ રસપ્રદ મુદ્દો છે. અંગ્રેજીમાં જેને પેથેટિક ફેલસી કહે છે,
એટલે પેલું કવિ પોતાની લાગણીઓ નિર્જીવ વસ્તુ પર આરોપે, એ જેમ કે વાદળો રડી રહ્યા છે, કેવું કંઈક.
બરાબર, એ જ. હવે એના માટે ગુજરાતીમાં કયો શબ્દ વાપરવો? રમણભાઈ નીલકંઠે વૃત્તિમય ભાવાભાસ એવો શબ્દ સૂચવ્યો હતો. નરસિંહરાવ દિવેટિયાએ અસત્ય ભાવાવો પણ કહ્યું. પણ સાંડેસરાને લાગ્યું કે આ બંને શબ્દો છે ને એ પૂરો ભાવ નથી પકડતા, એટલે એમણે સૂચવ્યો ઉર્મિજન્ય ભાવાભાસ. એમનો તર્ક એ હતો કે અહીં મુખ્ય વસ્તુ કવિની ઉર્મિ છે, જે નિર્જીવ પર આરોપાય છે, એટલે આ શબ્દ વધુ સચોટ છે.
અને ખાલી શબ્દ સૂચવીને બેસી ના રહ્યા?
ના ના, એમણે તો પોતાની વાત સાબિત કરવા માટે અંગ્રેજી સાહિત્યમાંથી, સંસ્કૃત સાહિત્યમાંથી પુષ્કળ ઉદાહરણો ટાંક્યા, ભારપૂર્વક સમજાવ્યું કે શા માટે એમનો શબ્દ વધુ યોગ્ય છે.
અહીં રસપ્રદ એ છે કે કેવી રીતે તેઓ પારિભાષિક શબ્દોની યોગ્યતા પર ભાર મૂકે છે. આ એમની તલસ્પર્શી અભ્યાસવૃત્તિ બતાવે છે ને, એક એક શબ્દ પાછળ કેટલું વિચાર્યું હશે.
બિલકુલ, તેઓ કોઈ પણ વાત હવામાં નહોતા કરતા, તર્ક અને પુરાવા સાથે જ પોતાની વાત રજૂ કરતા. અને આ જ અભિગમ એમનો સાહિત્યની બીજી વિભાવનાઓ સમજાવવામાં પણ દેખાય છે. એમનો અભિગમ આમ જુઓ તો મુખ્યત્વે શાસ્ત્રીય ગ્રંથો અને આપણી પરંપરા પર આધારિત હતો, પણ એમાં એમની પોતાની વિવેચનાત્મક દ્રષ્ટિ હંમેશા ભળેલી રહેતી.
જેમ કે લેખમાં અનુભવન શક્તિ અને સાધારણીકરણની ચર્ચાનો ઉલ્લેખ છે. આ શબ્દો થોડા આમ ભારેખમ લાગે છે. જલા સરળ ભાષામાં સમજાવશો કે આ શું છે અને એમાં સાંડેસરાનું પ્રદાન શું?
ચોક્કસ. પહેલા આપણે સાધારણીકરણની વાત કરીએ. આ ભારતીય કાવ્યશાસ્ત્રનો બહુ જ મહત્વનો ખ્યાલ છે. સાદી ભાષામાં કહીએ તો, જ્યારે આપણે કોઈ કવિતા વાંચીએ કે નાટક જોઈએ, ત્યારે એમાં જે પાત્રો હોય, એમના જે ભાવો હોય, ધારો કે દુઃખ કે આનંદ, તો એ ભાવો ખાલી એ પાત્રોના અંગત ભાવો નથી રહેતા, અને આપણા પોતાના ભાવો જેવા સાર્વજનિક એટલે કે સાધારણ બની જાય છે. એટલે જ આપણને રામના દુઃખે દુઃખ લાગે અને કૃષ્ણના આનંદમાં આનંદ આવે. આ જે પ્રક્રિયા છે જેનાથી ભાવક એટલે કે વાંચનાર કે જોનાર પાત્ર સાથે તાદાત્મ્ય અનુભવે છે, એને સાધારણીકરણ વ્યાપાર કહેવાય.
અચ્છા, સમજાયું.
હવે સાંડેસરાએ આ ખ્યાલની જે ચર્ચા કરી છે એમાં એમણે ખાલી જૂના શાસ્ત્રોમાં શું લખ્યું છે એનું પુનરાવર્તન નથી કર્યું, પણ એના જે જુદા જુદા અર્થઘટનો થયા છે, એની શક્યતાઓ શું છે, એના પર નવેસરથી વિચાર્યું છે. એમની ચર્ચા ખરેખર બહુ ઊંડી અને નવી વિચાર પ્રક્રિયા જગાડનારી ગણાય છે.
અને પેલી અનુભાવન શક્તિ?
હા, એ શબ્દ આપણા બીજા મોટા વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ પ્રયોજ્યો હતો. એમનો કહેવાનો મતલબ એવો હતો કે ભાવકમાં એટલે કે આપણામાં એક એવી ખાસ શક્તિ હોય છે જે કવિ કે કલાકારે જે ભાવો સર્જ્યા હોય એને પોતાનામાં અનુભવી શકે. સાંડેસરાએ શું કર્યું? એમણે આ ખ્યાલને સંસ્કૃત કાવ્યશાસ્ત્રની જે પરંપરાગત રસ નિષ્પત્તિની પ્રક્રિયા છે, જેમાં પહેલાં વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ વગેરે આવે, એના આધારે બારીકાઈથી ચકાસ્યો. અને એમણે તર્ક આપ્યો કે ભાઈ, કાવ્યશાસ્ત્રમાં જે આખી પ્રક્રિયા વર્ણવી છે એ પોતે જ ભાવકના ભાવ અનુભવ માટે પૂરતી છે. એના માટે આવી કોઈ અલગથી અનુભાવન શક્તિ નામની શક્તિ માનવાની જરૂર નથી.
ઓહો, એટલે એમણે એક સ્થાપિત વિદ્વાનના મતને પણ શાસ્ત્રીય આધાર પર પડકાર્યો. આ તો એમની નિડરતા અને સ્વતંત્ર વિચારણા શક્તિ બતાવે છે.
બરાબર. તેઓ કોઈના નામ કે પ્રતિષ્ઠાથી અંજાઈ જાય એવા નહોતા. એમની નિષ્ઠા જ્ઞાન અને સત્ય પ્રત્યે હતી, અને એટલે જ એમનું વિવેચન ખાલી સારું સારું કહેવાવાળું કે ખાલી ટીકા કરવાવાળું નથી, પણ તુલનાત્મક અને મૂલ્યાંકન લક્ષી છે. ગુણ દોષ બંને જુએ.
સરસ. આપણે સંપાદનની વાત કરી, સાહિત્ય સિદ્ધાંતોની વાત કરી, હવે જરા ભાષાશાસ્ત્ર તરફ જઈએ. લેખ કહે છે કે સાંડેસરાએ આ ક્ષેત્રમાં પણ બહુ મહત્વનું કામ કર્યું છે, ખાસ કરીને પેલા ઠક્કર વસંતજી માધવજી વ્યાખ્યાનમાળાના એમના વ્યાખ્યાનો.
આ એ આખ્યાનો પછીથી ભાષાને ભાષાશાસ્ત્ર નામે પુસ્તક તરીકે પણ પ્રગટ થયા છે, અને એમાં એમણે ગુજરાતી ભાષાના અભ્યાસ માટે જે પાયાના સિદ્ધાંતો ગણાય ને એની ચર્ચા કરી છે. ખાસ કરીને પેલો શબ્દોનો અર્થ સમય જતાં કેવી રીતે બદલાય છે, જેને આપણે અર્થ પરિવર્તન કહીએ, એના મુખ્ય સિદ્ધાંતો એમણે બહુ સરળતાથી સમજાવ્યા છે.
કયા સિદ્ધાંતો? દાખલા તરીકે
મુખ્ય ત્રણ સિદ્ધાંતોની વાત એમણે કરી છે. એક છે અર્થ સંકોચ, એટલે કે પહેલા શબ્દનો અર્થ બહુ મોટો, વ્યાપક હોય, પણ પછીથી એ સંકોચાઈને કોઈ ચોક્કસ અર્થ પૂરતો મર્યાદિત થઈ જાય.
જેમ કે
મૃગ શબ્દ. સંસ્કૃતમાં પહેલા એનો અર્થ કોઈ પણ પશુ એવો થતો, પણ આજે ગુજરાતીમાં મૃગ એટલે ફક્ત હરણ. અર્થ સંકોચાઈ ગયો, ખરું ને?
હા, બરાબર.
બીજો સિદ્ધાંત છે અર્થવિસ્તાર, આમાં ઉલટું થાય, શબ્દનો મૂળ અર્થ સાંકડો હોય પણ પછી એ વિસ્તરીને વધુ વ્યાપક બની જાય. જેમ કે તેલ શબ્દ, મૂળ તો એ તલમાંથી નીકળતા પદાર્થ માટે જ હતો, પણ આજે આપણે મગફળીનું તેલ, કપાસિયાનું તેલ, પેટ્રોલિયમ તેલ બધા માટે તેલ વાપરીએ છીએ. અર્થ વિસ્તરી ગયો.
સાચી વાત.
અને ત્રીજો છે અર્થ સંક્રાંતિ અથવા અર્થાદેશ. આમાં તો શબ્દનો અર્થ સાવ બદલાઈ જ જાય. પહેલાં કંઈક જુદો અર્થ હોય અને પછી કંઈક બીજો જ થઈ જાય. જેમ કે મુગ્ધ શબ્દ, પહેલાં એનો અર્થ મૂર્ખ કે ભોળો જેવો થતો, પણ આજે આપણે મોહ પામેલું, આકર્ષાયેલું એવા અર્થમાં વાપરીએ છીએ. સાંડેસરાએ આવા તો અસંખ્ય ઉદાહરણો આપીને આ બધા સિદ્ધાંતો એકદમ સ્પષ્ટ કર્યા છે.
આ તો બહુ જ રસપ્રદ છે. ભાષા કેવી જીવંત છે, કેવી રીતે સતત બદલાતી રહે છે, એ સમજવા માટે આ સિદ્ધાંતો જાણવા જરૂરી છે. અને એમણે ખાલી આટલું જ કર્યું ભાષાશાસ્ત્રમાં કે બીજું પણ કંઈ?
ના ના, ઘણું બધું. એમણે ભાષાનો અભ્યાસ કઈ રીતે કરવો જોઈએ, એની પદ્ધતિઓ કઈ કઈ છે, આખી દુનિયામાં ભાષાશાસ્ત્રનો વિષય કેવી રીતે વિકસ્યો, માણસ શરૂઆતમાં બોલતા કેવી રીતે શીખ્યો હશે, એટલે કે માનવવાણીની ઉત્પત્તિ જેવા ગહન વિષયો પર પણ ખૂબ જ સરળ અને પ્રવાહી શૈલીમાં લખ્યું છે.
વાહ.
એમની ખાસિયત એ હતી કે વ્યાકરણના જે સૂકા નિયમો હોય ને, એને પણ એ રસપ્રદ ઉદાહરણોથી સમજાવતા. અને એક બહુ જ મહત્વની વાત જે લેખમાં પણ નોંધી છે એમણે, એ પણ ચિંતન કર્યું કે જે તે સમયનો ઇતિહાસ, સમાજની સ્થિતિ, લોકોની વિચારવાની રીત, આ બધાની ભાષા પર શી અસર પડે છે.
અચ્છા.
આ બતાવે છે કે તેઓ ભાષાને ખાલી શબ્દો અને નિયમોના માળખા તરીકે નહોતા જોતા, પણ એક જીવંત, ધબકતી, સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયા તરીકે સમજતા હતા. આ બહુ ઊંડી દ્રષ્ટિ કહેવાય.
ખરેખર ભાષા અને સમાજને જોડવાની વાત, અને આ જ દ્રષ્ટિ કદાચ એમના ઇતિહાસ સંશોધનમાં પણ દેખાતી હશે ને? કારણ કે ઇતિહાસ તો એમનો બીજો મોટો શોખ, મોટો પ્રેમ હતો. લેખમાં એમના કેટલાક ઇતિહાસ વિષયક લેખોના શીર્ષકો આપ્યા છે, અને શીર્ષકો જેટલા રસપ્રદ છે.
સાચી વાત છે. જરા એ શીર્ષકો પર નજર તો કરો. પહેલું જ જુઓ, જૈન આગમ સાહિત્યમાં ખનિજ તેલનો ઉલ્લેખ. હવે વિચારો, હજારો વર્ષ જૂના ધાર્મિક ગ્રંથોમાં પેટ્રોલિયમ જેવી વસ્તુનો ઉલ્લેખ શોધવો અને એની નોંધ લેવી, આજ સાંડેસરાની સંશોધક તરીકેની પેલી બાજ નજર બતાવે છે.
બીજું છે વસુદેવ હિન્દીમાં સાંસ્કૃતિક ઇતિહાસની સામગ્રી. હવે વસુદેવ હિન્દી તો પ્રાકૃત ભાષાની એક જૂની કથા છે, ખરું ને? એમાંથી સાંસ્કૃતિક ઇતિહાસ કેવી રીતે મળે?
જુઓ, સાંડેસરા જેવા સંશોધકો શું કરે, એ આવી સાહિત્યિક કૃતિઓને ખાલી વાર્તા તરીકે નથી વાંચતા. એમાં જે રીત રિવાજોનું વર્ણન હોય, લોકોના પહેરવેશ, ખાણીપીણી, વ્યાપાર ધંધા, સામાજિક માન્યતાઓ, આ બધી નાની નાની વિગતોને પકડે છે, નોંધે છે, અને એના આધારે તે સમયના સમાજનું એક આખું ચિત્ર ઊભું કરે છે. વસુદેવ હિન્દી જેવી કૃતિઓ આવા સાંસ્કૃતિક ઇતિહાસ માટે ખજાનો હોય છે, પણ એ ખજાનાને ખોદી કાઢનાર જોઈએ, એને ઓળખનાર જોઈએ.
સમજાયું. અને બીજા લેખો પણ એટલા જ વૈવિધ્યસભર છે. ચશ્માના ઇતિહાસને લગતા અગત્યના સાહિત્યક ઉલ્લેખો, પછી પ્રાચીન સાહિત્યમાં ચોરશાસ્ત્ર, ચોરી કરવાની કળાનું પણ શાસ્ત્ર હતું. આ તો અદ્ભુત કહેવાય.
એ જ રીતે અમદાવાદ શહેરના ઇતિહાસમાં જેમને રસ હોય, એમના માટે અમદાવાદની પોળ ઐતિહાસિક દ્રષ્ટિએ, અથવા તો જે કળા અને કારીગરી હવે લુપ્ત થઈ રહી છે, એના ઇતિહાસ રૂપે પટોળા વણનાર સાળવીઓનો ઇતિહાસ.
આ બધા ઉદાહરણો પરથી શું તારણ નીકળે? મતલબ આ પ્રકારના ઇતિહાસ લેખનનું મહત્વ શું ગણાય?
જો આ લેખો ખાલી ભૂતકાળની રસપ્રદ માહિતી નથી આપતા, એક રીતે જોઈએ તો સાંસ્કૃતિક દસ્તાવેજીકરણ છે. એ જે તે સમયની જીવનશૈલી, પરંપરાઓ, તકનીકો, માન્યતાઓ, આ બધાને સાચવી રાખે છે ભવિષ્ય માટે. બીજું, આ કાર્ય સાંડેસરાની અપાર સંશોધન ક્ષમતા બતાવે છે. વિચાર તો કરો, કેટલા બધા જુદા જુદા સ્ત્રોતો, ક્યાંક સાહિત્ય, ક્યાંક શિલાલેખ, ક્યાંક લોકવાયકા, ક્યાંક વહીવટી દફતરો, આ બધામાંથી માહિતી એકઠી કરવી, પછી એને ચકાસવી, એનું વર્ગીકરણ કરવું અને પછી તાર્કિક રીતે સરળ ભાષામાં રજૂ કરવી.
ખૂબ મહેનતનું કામ.
ખૂબ જ. અને આ પ્રકારનું કામ ભવિષ્યના ઇતિહાસકારો અને સમાજશાસ્ત્રીઓ માટે પાયાનું બની રહે છે. એ આપણને શીખવે છે કે ઇતિહાસ એટલે ખાલી રાજા મહારાજાઓની લડાઈઓને તારીખો નથી. ઇતિહાસ એટલે સામાન્ય માણસનું જીવન, એની કળાઓ, એના વ્યવસાયો, એની સમસ્યાઓ, એ બધું જ.
ખરેખર આ બધું સાંગળીને સાંડેસરા સાહેબની પ્રતિભાનો વ્યાપ કેટલો મોટો હતો, એમની દ્રષ્ટિ કેટલી વિશાળ હતી એનો ખ્યાલ આવે છે. લેખના અંતભાગમાં કીર્તિદા શાહ એમની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ તારવે છે, એના પર થોડી વાત કરીએ. પહેલું તો એ કે એમનું જ્ઞાનક્ષેત્ર અતિ વિશાળ હતું.
હા, એ તો આપણે અત્યાર સુધીની ચર્ચામાં જોયું જ. ગુજરાતનો સાહિત્યક, રાજકીય, સાંસ્કૃતિક ઇતિહાસ, પછી આખી ભારતીય સંસ્કૃતિ, પ્રાચ્ય વિદ્યા, ઇન્ડોલોજી, આપણી જૂની ગુજરાતી ભાષા અને એનું સાહિત્ય, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષાઓ, ભાષા વિજ્ઞાન, સ્થળનામોનો અભ્યાસ, ટોપોનેમી, એમ લાગે કે જાણે કોઈ વિષય એમના માટે અજાણ્યો જ નહોતો.
અને આ બધા વિષયોમાં એમની ગતિ સહજ હતી એમ કહ્યું છે, ઉપર છલ્લી નહીં.
બરાબર, ઊંડાણપૂર્વકનો અભ્યાસ હતો.
બીજી મહત્વની લાક્ષણિકતા, આધારભૂત સંશોધન. એમના દરેક લખાણમાં પુરાવા અને તથ્યોનો આધાર હોય છે, એમ જ કંઈ પણ લખી નથી દેતા.
આ ખૂબ ખૂબ જ અગત્યનું છે, ખાસ કરીને ઇતિહાસ અને સંશોધનના ક્ષેત્રમાં. તમે તમારી કલ્પના કે અટકળોના આધારે વાત ન કરી શકો. સાંડેસરાનું લખાણ હંમેશા નક્કર પુરાવા પર આધારિત રહેતું. પછી એ પુરાવો કોઈ પ્રાચીન ગ્રંથમાંથી મળ્યો હોય, કોઈ શિલાલેખમાંથી મળ્યો હોય, કે પછી કોઈ જૂના સરકારી દસ્તાવેજમાંથી, આધાર વગર વાત નહીં.
અને ત્રીજી વાત જે મને ખરેખર બહુ સ્પર્શી ગઈ, આટલું બધું જ્ઞાન, આટલું પાંડિત્ય હોવા છતાં એમની રજૂઆત એકદમ સરળ રહેતી, વાચક પર એમના જ્ઞાનનો બોજ ન લાગે.
આ એમની શૈલીની બહુ મોટી ખૂબી હતી. તેઓ ગમે તેવા અઘરા, જટિલ વિષયોને પણ એકદમ સ્પષ્ટ અને સરળ ભાષામાં સમજાવી શકતા હતા, વાચકને કંટાળો ના આવે. અને એમની શૈલી એવી હતી કે વાચકની જિજ્ઞાસા સતત જળવાઈ રહે. તમે એમનો લેખ વાંચવાનું શરૂ કરો ને, પછી પૂરો કર્યા વગર મૂકવાનું મન ન થાય. ઇતિહાસ જેવા વિષયમાં પણ તેઓ ખાલી તથ્યોની સૂકી યાદી નથી આપતા, પણ એનું વિશ્લેષણ એવી રીતે કરે છે, એને એવી રીતે ગૂંથે છે કે તે એક રસપ્રદ કથા જેવું બની જાય, છતાં તથ્યો સાથે કોઈ ચેડા નહીં.
આ બધી લાક્ષણિકતાઓ પાછળ એમની વિષયો પરની ગહન વિદવત્તા અને એમની નિષ્ઠા દેખાય છે. આ બાબતે હસીત બૂચનું એક અવલોકન પણ લેખમાં ટાંક્યું છે, જે સાંડેસરાના સંશોધન લેખોના સંગ્રહ અન્વેષણા વિશે છે. શું કહે છે એમાં?
હા, હસીત બૂચ એમના મૂલ્યાંકનમાં બહુ જ સચોટ રીતે સાંડેસરાના સંશોધન કાર્યનું હાર્દ પકડી પાડે છે. તેઓ કહે છે કે સાંડેસરાના લેખોમાં જરૂર પડે ત્યાં વિષયનું એક સાર દર્શન, ઓવરવ્યૂ મળી જાય છે. તુલનાત્મક પદ્ધતિનો તો તેઓ સતત ઉપયોગ કરે જ છે. જો કોઈ મુદ્દો વિવાદાસ્પદ હોય તો તેઓ પોતાનો મત એકદમ સ્પષ્ટપણે જણાવે છે, પણ સાથે સાથે બીજા મતો પ્રત્યે પણ આદર અને ગુણગ્રાહી વલણ રાખે છે. એમની સંશોધન સામગ્રી ખાલી છપાયેલા પુસ્તકોમાંથી જ નથી આવતી, પણ હસ્તપ્રતો, શિલાલેખો અને ક્યારેક તો કોઈએ ધ્યાન જ ન આપ્યું હોય તેવી સાવ નવી જ સામગ્રીનો પણ તેઓ ઉપયોગ કરે છે.
અચ્છા,
અને સૌથી મહત્વની વાત, એ બધી સામગ્રીનું જે અર્થઘટન કરે છે એ એટલું પ્રતીતિકર અને વિશ્વાસપાત્ર હોય છે કે વાચકને તરત ગળે ઉતરી જાય. હસીત બૂચ છેલ્લે ઉમેરે છે કે આખા સંગ્રહમાં સાંડેસરાના વિદ્યાવ્યાસંગનું, એમના જ્ઞાનનું એક શીતળ છતાં તેજસ્વી ઓજસ, ઓરા સતત અનુભવાય છે. આ મૂલ્યાંકન ખરેખર સાંડેસરાની સમગ્ર સંશોધન પદ્ધતિ અને એમના વિદ્વાન તરીકેના વ્યક્તિત્વને બહુ સુંદર રીતે રજૂ કરે છે.
આ બધી ચર્ચા પછી મારા મનમાં એક વિચાર આવે છે. આજે આપણે એવા સમયમાં છીએ જ્યાં જ્ઞાનનું એટલું બધું વિભાજન થઈ ગયું છે. સ્પેશિયલાઇઝેશનનો જમાનો છે. કોઈ સાહિત્યનો જ નિષ્ણાત હોય, કોઈ ઇતિહાસનો જ, કોઈ ભાષાશાસ્ત્રનો જ. પણ સાંડેસરા જેવા વિદ્વાન જે આ ત્રણેય મુખ્ય ક્ષેત્રો, ઇતિહાસ, ભાષા અને સાહિત્ય, માં એક સરખી સહજતાથી ફરી વળતા હતા, અને એટલું જ નહીં પણ આ ક્ષેત્રોને એકબીજા સાથે જોડી પણ શકતા હતા, એમનો આ જે આંતરવિદ્યાકીય, ઇન્ટરડિસિપ્લિનરી અભિગમ હતો, એમની જે પદ્ધતિ હતી, એમાંથી આજના સંશોધકો, વિદ્યાર્થીઓ કે પછી આપણા જેવા સામાન્ય જ્ઞાન પીપાસુ લોકો શું શીખી શકે? શું આજના સમયમાં આવી બહુશ્રુતતા, આવું વિશાળ ફલક રાખવું શક્ય છે કે જરૂરી છે?
આ તમે બહુ જ સારો અને મહત્વનો પ્રશ્ન પૂછ્યો, અને એ સાંડેસરાના કાર્યની આધુનિક સુસંગતતા તરફ સીધો ઇશારો કરે છે. ભલે આજે સ્પેશિયલાઇઝેશનનો યુગ હોય અને જરૂરી પણ હોય, પણ સાંડેસરા આપણને એ યાદ અપાવે છે કે જ્ઞાન મૂળભૂત રીતે તો અખંડ છે. એને આપણે આપણી સગવડ ખાતર જુદા જુદા ખાનાઓમાં વહેંચી દીધું છે.
બરાબર?
પણ હકીકતમાં ઇતિહાસને ભાષા વગર પૂરો ન સમજાય. સાહિત્યને ઇતિહાસ અને સમાજના સંદર્ભ વગર ન સમજાય, અને ભાષા પોતે ઇતિહાસ અને સમાજથી સતત પ્રભાવિત થતી રહે છે અને એમને પ્રભાવિત કરતી પણ રહે છે. સાંડેસરાનું કાર્ય એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે જ્યારે આપણે આ જુદી જુદી જ્ઞાન શાખાઓ વચ્ચે પુલ બાંધીએ છીએ, એમની વચ્ચે સંવાદ કરાવીએ છીએ, ત્યારે આપણી સમજણ વધુ ઊંડી, વધુ વ્યાપક અને વધુ સમૃદ્ધ બને છે. એમની પદ્ધતિ એટલે કે જુદા જુદા ક્ષેત્રોમાંથી પુરાવા એકઠા કરવા, એમની તુલના કરવી અને એના આધારે સંયોજિત તારણો પર પહોંચવું, એ આજે પણ એટલી જ પ્રસ્તુત છે, એટલી જ ઉપયોગી છે. કદાચ આજના આ ઇન્ફોર્મેશન ઓવરલોડના જમાનામાં જ્યારે માહિતીનો ધોધ વહી રહ્યો છે, ત્યારે આવી રીતે જુદા જુદા બિંદુઓને જોડવાની, કનેક્ટિંગ ધ ડોટ્સ ક્ષમતાની જરૂર પહેલા કરતાં પણ વધારે છે. સાંડેસરા આપણને એ શીખવે છે.
તો આપણી આ લાંબી અને રસપ્રદ ચર્ચાના અંતે એમ કહી શકાય કે ભોગીલાલ સાંડેસરા માત્ર એક વિદ્વાન નહોતા, પણ પોતાનામાં જ એક સંસ્થા સમાન હતા. એક અત્યંત નિષ્ઠાવાન, ખૂબ પરિશ્રમી અને ચીવટવાળા સંશોધક, શાસ્ત્રીય આધાર સાથે મૌલિક ચિંતન કરનારા, સૂક્ષ્મદ્રષ્ટિ ધરાવતા વિવેચક, અને જે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સામગ્રી કદાચ ભૂલાઈ જાત તેને પ્રકાશમાં લાવી તેનું સાચું મૂલ્ય સ્થાપિત કરનાર ઇતિહાસકાર. એમનું કાર્ય ખરેખર ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના અભ્યાસ માટે એક મજબૂત પાયો છે, જેના પર આજે પણ નવી ઇમારતો ચણાઈ રહી છે અને ચણાતી રહેશે.
નિશંકપણે એમાં કોઈ બેમત નથી. તેમના જેવા સમર્પિત વિદ્વાનોનું સ્મરણ કરવું અને તેમના કાર્યનું અધ્યયન કરવું એ ખાલી ભૂતકાળને વાગોળવા જેવું નથી, એ વર્તમાનમાં આપણી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પ્રત્યેની આપણી પોતાની સમજને વધુ પરિપક્વ, વધુ ઊંડી અને વધુ સમૃદ્ધ બનાવવા માટે અનિવાર્ય છે. સાંડેસરા જેવા દીવાદાંડી સમાન વ્યક્તિત્વ જ આવનારી પેઢીઓને સાચા જ્ઞાનના માર્ગે, નિષ્ઠાપૂર્વકના સંશોધનના માર્ગે ચાલવાની પ્રેરણા આપતા રહે છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.